समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार एनो स्वाध्याय चाले छे। आपणे आजे 19मी गाथाथी स्वाध्याय शुरू करीशु। 19मी गाथानी पहेला आपणे 20मो कळस कर्यो अने 20मा कळसमां ए वात आवी के पर्याय दृष्टिथी त्रणपणू छे पण द्रव्यार्थिक नयथी द्रव्य दृष्टिथी आत्माने एकपणू ज छे अने एवुं एकपणू ज निरंतर ए अनुभवमां आवे छे। એટલે એવી જ આત્મજ્યોતિનો અમે અનુભવ કરીએ છીએ અને તમે પણ એવો જ અનુભવ કરો એમ આચાર્ય ભગવાને વાત કરી। અને એના પછી 17-18ની ટીકાનો બીજો ભાગ જે હતો એ પણ એમાં લેવામાં આવ્યો અને એ ભાગમાં એ વાત આવી કે આત્માને જ્ઞાન સાથે તાદાત્મ્યપણું છે એમ તમે કહો છો, એટલે જ્ઞાન એટલે આત્મા અને આત્મા એટલે જ્ઞાન, તે છતાં જ્ઞાનની ઉપાસનાની શિક્ષા શા માટે આપવામાં આવે છે, એનો અનુરોધ શા માટે કરવામાં આવે છે? અને એના સમાધાન રૂપે એમ કહેવામાં આવ્યું કે આત્માને જ્ઞાન સાથે તાદાત્મ્યપણું એ સ્વરૂપથી છે, એટલે આત્માનું સ્વરૂપ એવું જ્ઞાન સ્વરૂપ છે, પણ એને પર્યાયમાં જ્યાં સુધી એ પ્રગટ ન કરે ત્યાં સુધી એને એ જ્ઞાન નથી। એટલે સ્વયં પોતે એવો બોધ પ્રાપ્ત કરે અથવા તો બીજાના જણાવવાથી ઉપદેશ દ્વારા એ એવા જ્ઞાનને પ્રાપ્ત કરે, એટલે પર્યાયમાં એ જ્ઞાનને પ્રાપ્ત કરે, એટલા માટે એવો ઉપદેશ આપવામાં આવે છે। અને પછી ફરીથી એમાં એક પ્રશ્ન લઈને પૂછવામાં આવ્યો કે જો એમ છે તો પછી જાણવાના કારણ પહેલા શું આત્મા અજ્ઞાની જ છે કે કેમ, તેને સદા અપ્રતિબુદ્ધપણું છે? એટલે એમ કહ્યું કે હા, કે જ્યાં સુધી એ પર્યાયમાં અનુભવ સહિત આત્માને જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની જ છે, એમાં કોઈ બે મત નથી। જ્યાં સુધી અનુભવ સહિત આત્માને જાણતો નથી, એનું જ્ઞાન કરતો નથી, ત્યાં સુધી એ અજ્ઞાની જ છે। અને પછી આગળ અહીંયા કહે છે કે વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી, એટલે ક્યારથી ક્યાં સુધી અપ્રતિબુદ્ધ છે તે કહો, એ અજ્ઞાની ક્યારનો છે અને ક્યાં સુધી એ અજ્ઞાની રહે, એમ ફરી પાછો પ્રશ્ન કર્યો। અને એ પ્રશ્નના ઉત્તર રૂપે આ 19મી ગાથા છે, એટલે ભગવાન કુનકુંદાચાર્યની આ 19મી ગાથા આપણે લઈએ। અહીંયા ગાથામાં કહે છે કે કર્મણી નો કર્મણી ચ અહમ અતિ અહકમ ચ કર્મ નો કર્મ યાવત એષા ખલુ બુદ્ધિ પ્રતિબુદ્ધ ભવતી તાવત। આપણે ગાથા ગુજરાતીમાં લઈએ।
નો કર્મ કર્મી હું માવળી કર્મની નો કર્મ છે એ ભૂતિ જાલગી જીવની અજ્ઞાની ત્યાં લગી તે રહી।
અહીંયા ગાથાના અર્થમાં કહે છે કે યાવત એટલે જ્યાં સુધી આ આત્માને કર્મણી એટલે જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ ભાવકર્મ જ અને નો કર્મણી એટલે શરીર આદિ નો કર્મમાં અહમ એટલે આ હું છું અને અહકમ કર્મ નો કર્મ ઇતિ હુંમાં એટલે કે આત્મામાં આ કર્મ નો કર્મ છે એસા ખલુ બુદ્ધિ એટલે એવી બુદ્ધિ છે તાવત એટલે ત્યાં સુધી અપ્રતિબુદ્ધ આ આત્મા અપ્રતિબુદ્ધ ભવતી એટલે આત્મા આવો અજ્ઞાની છે ત્યાં સુધી કે જ્યાં સુધી એને એવી બુદ્ધિ છે કે આ શરીર આદિ નો કર્મમાં દ્રવ્યકર્મમાં ભાવકર્મમાં હું છું અને હું એટલે આત્મામાં એ આ નો કર્મ છે આ કર્મ છે ભાવકર્મ છે એવી જો એને જેની બુદ્ધિ છે તો એવી બુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી એ અજ્ઞાની છે એવી બુદ્ધિ છે ત્યાં સુધી એ અજ્ઞાની છે બીજી રીતે કહીએ તો જ્યારથી આવી બુદ્ધિ કરીને રહ્યો છે ત્યારથી એ અજ્ઞાની છે અને જ્યારે એ આવી બુદ્ધિ છોડે છે કેવી કે હું એટલે કર્મ નો કર્મ અને બીજી રીતે કહીએ તો કે આ કર્મ નો કર્મ ભાવકર્મ છે એ હું છું એવી અનુભૂતિ એવો અનુભવ એ છોડે છે એવી માન્યતા એ છોડે છે ત્યાં સુધી એ અપ્રતિબુદ્ધ છે ત્યાં સુધી એ અજ્ઞાની છે અને એ માન્યતાને છોડતા એવી બુદ્ધિને છોડતા એવું અનુભવવાનું છોડતા એ પછી જ્ઞાની થાય છે એટલે વિપરીત બુદ્ધિ છે વિપરીત માન્યતા છે વિપરીત અનુભવમાં એ રાચી રહ્યો છે જે નથી એવા અનુભવમાં એ રાચી રહ્યો છે કેવા અનુભવમાં એ રાચી રહ્યો છે તો કે એને કર્મ છે અને કર્મરૂપે એ છે જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ ભાવકર્મ પુણ્ય પાપ રૂપે જે કર્મ રહ્યા છે તે જેના દ્વારા આશ્રવ થાય છે અને પછી ભાવકર્મ બંધાય છે તે એવા પુણ્ય પાપના ભાવો વિભાવ ભાવો અને આ શરીર મન વાણી એ બધા નો કર્મ એ નો કર્મમાં હું છું એ બધામાં હું છું એ રૂપે હું છું એમ એને માન્યતા હોય અને બીજી રીતે કે હું કહેતા એટલે આત્મા કહેતા આ બધા કર્મ નો કર્મ અને મન વાણી શરીર એ બધું છે એવું જ એને અનુભવમાં આવે એમ જ એ પોતાને અનુભવે શરીર રૂપે વાણી રૂપે મન રૂપે પુણ્ય પાપના વિભાવ ભાવ રૂપે અને કર્મ રૂપે જ્યાં સુધી જે અનુભવે છે ત્યાં સુધી એ અજ્ઞાની છે અપ્રતિબુદ્ધ છે ટીકામાં અહીંયા સ્પષ્ટતા કરી છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જેવી રીતે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ભાવોમાં આ બધા સેના ભાવ છે ઉદગળના ભાવ છે સ્પર્શ રસ ગંધ વર્ણ એ ઉદગળના ગુણ છે એટલે એવા જ ભાવ છે ઉદગળના એટલે આદિ ભાવોમાં તથા પહોળું તળિયું પેટા આદિના આકારે પરિણત થયેલ ઉદગળના સ્કંધોમાં અનેક પરમાણુઓ ભેગા થઈને અસંખ્ય પરમાણુઓ ભેગા થઈને પછી જે આકાર બને છે તે આકાર એવા આકાર રૂપે એવા સ્કંધોમાં આ ઘડો છે એમ એટલે કે ઘડો એ સ્પર્શ રૂપે અનુભવાય રસ ગંધ વર્ણ અથવા તો એવા એના આકાર રૂપે અનુભવવામાં આવે છે અને એમાં કોઈ જુદું અનુભવાતું નથી અને બીજી રીતે કે આ ઘડામાં ને ઘડો છે તેમાં એ સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ભાવો તથા એ પહોળું તળિયું પેટાળ આદિના આકારે પરિણત ઉદગળ સ્કંધો છે એમ જણાય છે, એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે, એટલે એમાં ભેદ રહેતો નથી. ઘડામાં અને એનો પૂતગળનો જે સ્પર્શ જે છે એમાં કોઈ ભેદ નથી રહેતો. એ સ્પર્શ રૂપે જે અનુભવાય છે તે ઘડો છે, અને ઘડા રૂપે જે અનુભવમાં આવે છે તે એ બધા એના ગુણો, એના ભાવો અનુભવમાં આવે છે, એના આકાર ખ્યાલમાં આવે છે. એમ એ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે એમ જ ખ્યાલમાં આવે છે, તેવી રીતે આ તો દ્રષ્ટાંત કહ્યું અને હવે આગળ સિદ્ધાંતની વાત કરે છે કે તેવી રીતે કર્મ મોહ આદિ અંતરંગ પરિણામો એટલે કે પુણ્ય પાપના પરિણામો, એ અંતરંગ પરિણામો તથા નો કર્મ શરીર આદિ બાહ્ય વસ્તુઓ કે જેઓ બધા પૂતગળના પરિણામ છે અને આત્માનો તિરસ્કાર કરનારા છે, આત્માનો અનાદર કરનારા આ બધા છે, પૂતગળના પરિણામો છે, તેમનામાં આ હું છું, એ કર્મમાં હું છું, એ પુણ્ય પાપના ભાવોમાં હું છું, એ નો કર્મ એટલે શરીર મન વાણી એમાં હું છું એમ, અને આત્મામાં આ કર્મ મોહ આદિ અંતરંગ તથા નો કર્મ શરીર આદિ બહિરંગ એવા એ ભાવો છે, એમાં હું છું અને આ હું આત્મા એમાં એ બધા છે એમ છે. એટલે એ બધા કેવા છે પાછા? તો કે એ આત્માનો અનાદર કરનારા, આત્માનો તિરસ્કાર કરનારા એ પૂતગળ પરિણામો છે એમ. એ વસ્તુના અભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે એટલે એને એવો ભેદ પડતો જ નથી કે આ પૂતગળ પરિણામ છે અને એનાથી આત્મા જુદો છે, ભિન્ન છે, એવું એને ભેદરૂપ ભાસતું નથી. એને બદલે એને એ રાગ દ્વેષના પુણ્ય પાપના બધા એ પરિણામો છે તે નાનાવરણીય દર્શનાવરણીય બધા જે કર્મ છે તે, અને શરીર મન વાણી એ બધા નો કર્મ, એ બધા રૂપે જ આત્મા જણાય છે અથવા આત્મામાં એ જ જણાય છે, એટલે એમાં કોઈ ભેદ એને લાગતો નથી એમ. વસ્તુના અભેદથી જ્યાં સુધી એવું અનુભવે છે એટલે જ્યાં સુધી એવી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબુદ્ધ છે, એટલે અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે. શું કહે છે અહીંયા? એક જ પેરેગ્રાફ આખો વાત શેની કરવી છે? આત્માની. ઉદાહરણ શેનું આપ્યું? ઘડાનું. ઘડો છે તે શું છે? તો કે માટી, એટલે માટીના પૂતગળ પરમાણુ, પૂતગળ પરમાણુ ભેગા થઈ અને એનો જે સ્કંદ જે છે એ સ્કંદનો એક આકાર છે, એટલે એમાં એ ઘડામાં એના આકાર રૂપે અને એના સ્પર્શ રૂપે એ કંઈ જુદું અનુભવાતું નથી. એ ઘડો જ અનુભવાય છે અને ઘડામાં એ સ્પર્શ રસ ગંધ એ અને એનો આકાર, એ તળિયું કે પેટાળ એવો આકાર એ અનુભવમાં આવે છે. અથવા તો એમ કહીએ કે સ્પર્શ કરતા કે એ તળિયું વગેરે જે છે એના આકારે અનુભવ કરતા એ ઘડો છે એમ અનુભવમાં આવે છે, એટલે એમાં કોઈ ભેદ પડતો નથી. એવી રીતે જ્યાં સુધી અજ્ઞાની છે તેને, મિથ્યાદ્રષ્ટિ છે તેને, અન્યના લક્ષ્ય થતા વિભાવ ભાવો, પુણ્ય પાપના ભાવો, શુભ શુભ ભાવો, રાગ દ્વેષના ભાવો, એવા કે અંતરંગ પરિણામો, નાનાવરણીય દર્શનાવરણીય વગેરે એ જડ કર્મો, અને શરીર વાણી મન એ નો કર્મ, એ બધું આત્મા રૂપે જ અનુભવમાં આવે છે. અથવા તો એ હું કહેતા પોતે આત્મા છે એમ કહેતા એ પોતાના રાગ દ્વેષના ભાવો અથવા નો કર્મ શરીર અથવા તો એ જડ કર્મોને જ એ સમજે છે, તો એ ત્યાં સુધી એ અપ્રતિબુદ્ધ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. અને એવા જે ભાવ છે એ કેવા છે એ તો કે પૂતગળના પરિણામો છે અને એ આત્માનો તિરસ્કાર કરનારા છે અને જ્યાં સુધી એમ અનુભૂતિ છે ત્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ છે. ત્રણ વાત એમાં આવે છે, બે વખત ત્રણ વાત છે, બહુ શાંતિથી સમજવા જેવી વાત છે. ઉદાહરણ આપ્યું પણ ઉદાહરણ પરથી જે સમજવાનું છે એ બહુ મહત્વનું છે. શું ત્રણ વાત છે? એક તો આત્માના એવા વિભાવરૂપ પરિણામો, એટલે પુણ્ય પાપના પરિણામો, એ અંતરંગ વસ્તુ છે. એક અપેક્ષાથી જોઈએ તો એવી જે અવસ્થા થાય છે એ ખરેખર જોવા જઈએ તો આત્માની અવસ્થા છે, પણ એ પર્યાયમાં છે, આત્માના મૂળ સ્વરૂપમાં નથી. એ છે આત્માની, પણ એ આત્માના મૂળ સ્વરૂપમાં નથી. જો આત્માના મૂળ સ્વરૂપમાં હોય તો એ ક્યારેય એમાંથી જાય નહીં, એમાંથી નીકળી જાય નહીં. પણ એવું તો થતું નથી. જે પોતે પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ પ્રગટ કરે છે, જે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, જે સિદ્ધ થાય છે, એમને હંમેશ માટે એવા શુભાશુભ ભાવો, રાગદ્વેષના ભાવો ચાલ્યા જાય છે, એ રહેતા નથી. એટલે જો આત્માના હોય તો એ રહેવા જોઈએ. એટલે એનો અર્થ એ થાય છે કે એ આત્માના નથી, એ પુણ્ય પાપના ભાવો જે છે એ આત્માના નથી. એટલે અપેક્ષાથી તો ગુરુદેવ એને જડ કહે છે, એને જડ કહે છે. એ પરિણામો, મોહના પરિણામો, રાગના પરિણામો, પાપના, પુણ્યના એવા જે પરિણામ થાય છે એ બધું કેવી રીતે થાય છે? તો કે એ શુભાશુભ ભાવ રૂપે વર્તે છે. એટલે શુભાશુભ ભાવ થવાને કારણે, શુભ ભાવને કારણે પુણ્ય બંધ, એટલે પુણ્યના પરિણામ થાય છે. અશુભ ભાવને કારણે પાપના પરિણામ થાય છે. એટલે એવા એ પરિણામો થાય છે એ બધા એને ગુરુદેવે તો જડ કહ્યા છે. જડ કઈ રીતે કહ્યા છે? છે તો આત્માના, એ આત્માના વિભાવ ભાવ છે, છતાં પણ એને જડ કહ્યા. જડ શા માટે કહ્યા? કે આત્માના એ શાશ્વત ભાવ નથી, આત્મામાં એ રહેવાવાળા ભાવ નથી, એ ક્ષણિક ભાવ છે. આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એવા ભાવ થાય. એ ભાવ થવાનું કારણ તો જીવની એ પુરુષાર્થની નબળાઈ છે, એ પરના લક્ષ્ય એની નબળાઈને કારણે એવા ભાવ થાય છે. એટલે એવા શુભ શુભ ભાવો, પુણ્ય પાપના પરિણામો જે થાય છે તે. બીજું જડ કર્મો, એટલે એ પેલા ભાવ થયા એને લીધે થઈ અને જે કર્મ બંધાય છે એ ભાવ કર્મ બંધાય છે. તો એને અનુરૂપ જે જડ કર્મ, જ્ઞાનાવરણી, દર્શનાવરણી એ પ્રમાણે આપણે બધી પ્રકૃતિ લઈએ છીએ, એ પ્રકૃતિ 148 પ્રકૃતિ કર્મની છે. એ જડ કર્મો અને આ નો કર્મ, એટલે શરીર, મન, વાણી, એ બધું, એ ત્રણ વસ્તુઓ એ ખરેખર તો એ બધા પૂતગળના પરિણામ છે અને એ આત્માના નથી, એ આત્માના મૂળ સ્વભાવમાં નથી, આત્માના મૂળ સ્વરૂપમાં નથી, એ આત્મામાં ટકીને રહેવાવાળા નથી, એ આત્મામાં ઘૂસ્યા નથી, એ બહારને બહાર જ રહ્યા છે અને એ આત્માથી જુદી જાતના છે. એ આત્માની જાતના નથી. આત્મા જ્ઞાન સ્વભાવી છે અને આ પરિણામો છે તે જ્ઞાન સ્વભાવી નથી, એમાં જ્ઞાનનો અંશ પણ નથી. એટલે ગુરુદેવે એને જડ કહ્યા, એ પૂતગળના પરિણામો કહ્યા. અને એવા એ પૂતગળના પરિણામો છે તે આત્માથી તદ્દન જુદી જાતના છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે, આમાં જ્ઞાનનો અંશ પણ નથી. એટલે એ આત્માના મૂળ સ્વભાવનો એ તિરસ્કાર કરનારા છે. એ પરિણામો આત્માના મૂળ જ્ઞાન સ્વભાવનો તિરસ્કાર કરનારા છે. એવા એ પરિણામો વિશે જ્યાં સુધી એમ મનમાં રહે છે કે એ હું છું, એમાં હું છું, મારામાં એ છે, ત્યાં સુધી જીવ આત્માનું જ્ઞાન કરી શકતો નથી, સ્વરૂપનું જ્ઞાન એને થતું નથી, સમ્યક જ્ઞાન થતું નથી, એ અજ્ઞાની રહે છે, એ મિથ્યા દ્રષ્ટિ રહે છે. એટલે આ બધા જે ભાવો છે એ પૂતગળ પરિણામો છે અને એની સાથે એ અભેદરૂપ થવું એ આત્માને શોભાયમાન નથી, એ સત્ય નથી, એ અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે. આત્મા એનાથી ભિન્ન છે, આત્માને એનાથી ભિન્ન કરીને, એટલે કે જીવે પોતાને આ બધા ભાવોથી ભિન્ન અનુભવવો જોઈએ, અને એવો અનુભવ શુદ્ધનયનો વિષય ભગવાન આત્મા એના તરફ દ્રષ્ટિ કરતા, એની સંસ્થા કરતા થાય છે અને સમ્યક જ્ઞાન થાય છે. પણ જ્યાં સુધી એની માન્યતામાં એમ પડ્યું છે કે જે ભાવ થાય છે એ મારા છે, પરનું જ્ઞાન કરતા જે ભાવ થયા એ મારા, એમાં હું, આ શરીર એટલે હું, મન એટલે હું, વાણી એટલે હું, હું જેમ ઈચ્છું તેમ વાણી કરી શકું છું, હું જેમ ઈચ્છું તેમ મનના વિચારો વિકલ્પો કરી શકું છું, એ બધું મારું છે, અને આ કર્મો જે છે તે મારા છે, કર્મના બંધન મને છે, એમ જ એ અનુભવે છે ત્યાં સુધી એને શુદ્ધ આત્મ સ્વરૂપનું જ્ઞાન ભાન થતું નથી. અને અનુભવ તો પછી ક્યાંથી થાય? એટલે પછી આત્માનું જ્ઞાન કોઈ રીતે થતું નથી. એટલે એવો એ અપ્રતિબુદ્ધ છે, અજ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે. અને જ્યારે કોઈ વખતે, આગળ કહે છે કે જ્યારે કોઈ વખતે એને જ્ઞાન થવાની હવે ક્રિયા બતાવી છે ને, એટલે હવે કહે છે કે જ્યારે કોઈ વખતે શું થાય છે, તો ઉદાહરણ આપીને સમજાવે છે કે જેમ રૂપી દર્પણની સ્વ પરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે. દર્પણનું ઉદાહરણ આપીને કહે છે કે એમાં જે આકાર દેખાય છે એ આકાર દેખાવાનું કારણ એની સ્વચ્છતા જ છે. એટલે કહે છે કે જેમ રૂપી દર્પણની સ્વ પરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે, અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની છે, તેવી રીતે. ઉદાહરણને જરા ફરીથી બરાબર સમજીએ. ઉદાહરણમાં શું કહેવું છે? ઉદાહરણમાં એમ કહેવું છે કે અરીસો છે, દર્પણ છે, એની સામે કોઈ અગ્નિ છે, અગ્નિ બળી રહ્યો છે, એની જ્વાળાઓ નીકળી રહી છે અને ઉષ્ણતા પણ ત્યાં અનુભવાય છે, એવો અગ્નિ ત્યાં છે. તો એ અગ્નિનું પ્રતિબિંબ અરીસામાં જ્યારે પડે છે ત્યારે એ અરીસામાં જે પ્રતિબિંબ રૂપે જે છે એ પ્રતિબિંબ રૂપે હોવાનું કારણ એ શું છે? તો કે એ અરીસાની સ્વચ્છતા છે. અરીસાની સ્વચ્છતા છે. અરીસામાં એ પ્રતિબિંબ છે એમાં એ ઉષ્ણતા પણ નથી, એની અંદર એ ઉષ્ણતાનો અનુભવ થતો નથી, એ જ્વાળા આગ લગાડનારી પણ નથી, એ માત્ર પ્રતિબિંબ છે. પણ એ છે તો એ શું છે? એ શેને લીધે છે? તો કે એ અરીસાની સ્વચ્છતાને કારણે છે. એ પ્રતિબિંબ છે એ અરીસાની સ્વચ્છતાને કારણે છે. અરીસાની જો સ્વચ્છતા હોય નહીં તો એવું પ્રતિબિંબ હોય નહીં. એટલે અરીસો જ્યારે એ રૂપ થાય છે તો એમાં ખરેખર એ કંઈ અગ્નિ છે નહીં, એટલે એ અવસ્થા અરીસાની છે. અરીસામાં દેખાતી જે અવસ્થા છે તે અરીસામાં છે. અરીસામાં જે અગ્નિ દેખાઈ રહ્યો છે તે અરીસાની અવસ્થા છે, એ અગ્નિની અવસ્થા નથી, એ અગ્નિની પર્યાય નથી. અરીસાની કેવી અવસ્થા છે? તો કે એ શુદ્ધ અસ્વચ્છ અવસ્થા છે. એટલે એ દ્વારા એ અરીસાની સ્વચ્છતાનો ખ્યાલ આવે છે. હવે અહીંયા એના ઉપરથી ઉદાહરણ આપ્યા પછીથી હવે કહે છે, દ્રષ્ટાંત કહે છે, દ્રષ્ટાંત ઉપરથી દ્રષ્ટાંત કહે છે કે તેવી રીતે અરૂપી આત્માની, પેલો રૂપી અરીસો હતો, અહીંયા આ જ્ઞાનરૂપી અરીસો છે એ અરૂપી છે, એટલે આત્મા. આ અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા, જ્ઞાતાપણું જ છે, અને કર્મ તથા નોકર્મ પૂતગળના છે એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ આત્મા પ્રતિબુદ્ધ થશે. અવસ્થા જ્ઞાનની અવસ્થા છે, જેમ દર્પણમાં અવસ્થા જે છે તે દર્પણની હતી એની પર્યાય હતી. પ્રતિબિંબ પડતા હતા તો પ્રતિબિંબ એ અરીસાની પર્યાય હતી, નહીં કે અગ્નિની પર્યાય. એવી રીતે અહીંયા આ આત્મામાં પરને અને સ્વને જાણવા પણ થાય છે. ત્યારે આત્મા તો પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે છે, એટલે એવું જ્યારે જાણવા પણ કરી રહ્યો છે ત્યારે એ જ્ઞાતાપણું, જ્ઞાતૃતા એટલે જ્ઞાતાપણું છે એ આત્માનું જ છે. એ જ્ઞાન જે થાય છે તે આત્માની જ્ઞાનની પર્યાયમાં થાય છે. એ દશા એ પર્યાય જ્ઞાનની છે, એ પેલા કર્મની કે નોકર્મ ઉદગળની પર્યાય નથી. એ પરના લક્ષે થતા એ શુભાશુભ ભાવો, એ શુભાશુભ ભાવો જે છે એ શુભાશુભ ભાવોનું જ્ઞાન કરનાર એની પર્યાય છે. એટલે પેલા શુભાશુભ ભાવો જે છે અથવા તો જળ કર્મો છે અથવા તો નો કર્મ છે એ બધા એનાથી જુદા છે. એને જાણનારું જે જ્ઞાન છે એ તો આત્માનું જ જ્ઞાન છે. જેમ અરીસામાં પ્રતિબિંબ છે એ અરીસાની પર્યાય છે, એવી રીતે આ ભાવકર્મ, જળ કર્મો અને નો કર્મો એનું જ્ઞાન કરનારી જ્ઞાનની પર્યાય છે એ આત્માની છે. એ પેલા જળ કર્મોની નથી, નો કર્મોની નથી કે ભાવ કર્મોની નથી, એનાથી ભિન્ન છે. જ્યારે એ આ રીતે પોતાના જ્ઞાનને ભાવકર્મ, જળકર્મ અને નો કર્મથી જુદો જાણશે અને એવું જુદા જાણવા પડું એને ભેદ જ્ઞાન દ્વારા થશે, એનું ભેદ જ્ઞાન કરતા થશે અને એ ભેદ જ્ઞાન એને પોતાથી જ સ્વથી થાય અથવા તો પરના ઉપદેશ દ્વારા થાય. પણ પરના ઉપદેશ દ્વારા થાય ત્યારે પણ એ જ્ઞાન તો એનું જ છે, એમાં પરનો ઉપદેશ એ તો નિમિત્ત માત્ર છે. એટલે જ્યારે એવું જ્ઞાન, ભેદ જ્ઞાન કરી અને એ ભાવકર્મ, જળકર્મ અને નો કર્મ ને પોતાથી જુદા પૂતગળના જાણશે અને એમ અનુભવ કરશે ત્યારે જ એ પ્રતિબુદ્ધ થશે, ત્યારે જ એ જ્ઞાની થશે. આ રીતે અહીંયા આ ટીકામાં લેવામાં આવ્યું છે. હવે આગળ આપણે ભાવાર્થમાં વધારે સમજીએ. ભાવાર્થમાં અહીંયા કહે છે કે જેમ સ્પર્શ આદિમાં, એટલે બધા જ આવી જાય, સ્પર્શ પણ આવી જાય, એમાં ગંધ પણ આવી જાય, રસ પણ આવી જાય, વર્ણ પણ આવી જાય, એટલે જેમ સ્પર્શ આદિમાં પૂતગળનો અને પૂતગળમાં સ્પર્શ આદિનો અનુભવ થાય છે. આપણે પૂતગળને અડીએ એટલે જે અનુભવાય છે એ સ્પર્શ છે, અને સ્પર્શ દ્વારા જે અનુભવાય છે તે પૂતગળ છે. એટલે બંને રીતે વાત લીધી કે જેમ સ્પર્શ આદિમાં પૂતગળનો, સ્પર્શ કરતા પૂતગળ અનુભવમાં આવે છે અને પૂતગળમાં સ્પર્શનો અનુભવ થાય છે, એના ભાવ, એના ગુણોનો અનુભવ થાય છે. અર્થાત બંને એકરૂપ અનુભવાય છે, બંને એકરૂપ અનુભવાય છે. તેમ જ્યાં સુધી આત્માને કર્મ નો કર્મમાં આત્માની અને આત્મામાં કર્મ નો કર્મની ભ્રાંતિ થાય છે, એટલે આત્માની અંદર એ કર્મ નો કર્મની અંદર આત્મા અનુભવવામાં આવે, કર્મ નો કર્મ એટલે આત્મા એમ, અને આત્મામાં કર્મ નો કર્મ એમ અનુભવાય, એવું જ્યાં સુધી આત્માને થાય છે. અર્થાત કે બંને એકરૂપ વાસે છે, કર્મ નો કર્મ સાથે આત્માની એકરૂપતા ખ્યાલમાં આવે છે, આત્મામાં કર્મ નો કર્મની એકરૂપતા ભ્રાંતિ રૂપે અનુભવાય છે. ત્યાં સુધી તો તે અપ્રતિબુદ્ધ છે, અજ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે. અને જ્યારે તે એમ જાણે કે આત્મા તો જ્ઞાતા જ છે, હંમેશા જ્ઞાન કરવા વાળો જ છે, અને કર્મ નો કર્મ એ પૂતગળના જ છે, એ આત્માના નથી, આત્માના સ્વરૂપમાં એ કર્મ ને નો કર્મ આત્માના સ્વરૂપમાં નથી, એવું જ્યારે એ જાણે અને આત્મા જ્ઞાતા જ છે એમ જ્યારે અનુભવ કરે ત્યારે જ તે પ્રતિબુદ્ધ થાય છે, ત્યારે જ તે જ્ઞાની થાય છે, ત્યારે જ સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાની થાય છે, ત્યારે જ એનું મિથ્યાત્વ જાય છે. ફરીથી આગળ સમજાવતા કહે છે કે જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે જ્વાળા તો અગ્નિમાં જ છે. અરીસામાં જોતા પણ એમ લાગે છે, પણ ખરેખર અરીસામાં જે જણાય છે તે અગ્નિની જ્વાળા નથી. અરીસામાં જે જણાય છે તેને સ્પર્શ થતો નથી, અગ્નિ એમાં અનુભવમાં આવતો નથી. એ જ્વાળા તો અગ્નિમાં રહી અને અહીંયા જે દેખાય છે એ તો પ્રતિબિંબ છે. એટલે જ્વાળા તો અગ્નિમાં જ છે, અરીસામાં નથી પેઠી, અરીસામાં નથી ઘૂસી ગઈ. એ જ્વાળા અને ગરમી ઉષ્ણતા એ બધું બહાર રહ્યું, એ અગ્નિનું અગ્નિમાં રહ્યું. અહીંયા અરીસામાં જે દેખાય છે એમાં એ નથી, એ અરીસામાં એ જ્વાળા ઘૂસી ગઈ નથી. એ અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા જ છે. એ અરીસાની સ્વચ્છતા ન હોત તો એ જ્વાળા દેખાત નહીં. એટલે એ અરીસાની દશા છે, એમાં અરીસાની પર્યાય છે એમ કહેવામાં આવે. અરીસામાં જે જ્વાળા અગ્નિ દેખાય છે એ અરીસાની પર્યાય છે, એ અરીસાને કારણે છે, અરીસાની સ્વચ્છતાના કારણે છે. એ અરીસાની પર્યાય છે, એ અગ્નિની પર્યાય નથી. જ્વાળા જે અગ્નિની પર્યાય એ ત્યાં અગ્નિમાં છે, અહીંયા નથી. અરીસામાં જે છે તે પ્રતિબિંબ છે. એટલે ત્યાં તો એ અરીસાની જ સ્વચ્છતા છે, એટલે અરીસાની જે પર્યાય છે, અરીસાની સ્વચ્છતારૂપ પર્યાય. અરીસાની જો એ સ્વચ્છતારૂપ પર્યાય ન હોત તો એમાં કંઈ જણાત નહીં. તે પ્રમાણે કર્મ નો કર્મ પોતાના આત્મામાં નથી પેઠા. કર્મ નો કર્મ ભાવ કર્મ હોય કે જળ કર્મ હોય કે નો કર્મ શરીર, એ કંઈ આત્મામાં ઘૂસ્યું નથી કે આત્મા એમાં ઘૂસ્યો નથી. આત્મા શરીરમાં ઘૂસ્યો નથી કે શરીર આત્મામાં ઘૂસ્યું નથી. શરીર અને આત્મા તદ્દન ભિન્ન છે. શરીર અને આત્મા તદ્દન ભિન્ન છે. એ નો કર્મ શરીર મન વાણી જે છે તે બધું અને એની પર્યાય જે કંઈ એના ફેરફારો એ બધું, આ વાણી નીકળે છે તે વાણી એ બધું એ એનું છે, નો કર્મનું છે, એ એની પર્યાય છે. એ આત્મામાં ઘૂસ્યા નથી, આત્મા એમાં ઘૂસ્યો નથી. આત્મા જો એમ માનતો હોય ને એમ કહેતો હોય કે આ બોલનારો છે તે આત્મા, તો એ એની ભૂલ છે. આત્મા બોલતો નથી, બોલવા વાળું જે છે એ પૂતગળ છે, વાણી એ પૂતગળ છે. ઇન્દ્રિયો દ્વારા થતું જે જ્ઞાન, એ ઇન્દ્રિયોનું જાણપણું જે છે એ બધું પણ પૂતગળ છે. એ ઇન્દ્રિયો જ કહેવામાં આવે છે. ઇન્દ્રિયોના વિષયને પણ ઇન્દ્રિય કહેવાય, જળ ઇન્દ્રિયને પણ ઇન્દ્રિય કહેવાય, અને ભાવ ઇન્દ્રિય જે ખંડ ખંડ જ્ઞાન કરનારી છે એને પણ ઇન્દ્રિય કહેવામાં આવી છે. એ બધાને જળ કહી છે ગુરુદેવે, અને એને આત્મા કહ્યો જ નથી, કેમ કે એ વસ્તુ જ આત્મામાં નથી. આત્મા એના વિના પોતે પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપમાં સ્થિરતા કરી અને રહે છે, શાશ્વત રહે છે. બહુ સહેલી સમજાય તેવી વાત છે. આ બધા ભારે શબ્દોને એક બાજુ મૂકીએ અને સહેલાઈથી સમજીએ તો સિદ્ધ ભગવાનનો વિચાર કરીએ તો સિદ્ધ ભગવાનને ક્યાં કર્મ છે, ક્યાં નો કર્મ, શરીર ક્યાં છે, ક્યાં વાણી છે, કંઈ નથી. મન વાણી શરીર બધું અહીંયા રહી ગયું. સિદ્ધ ભગવાન ત્યાં સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા, અને છતાં અપૂર્વ અલૌકિક શાશ્વત આનંદનો અનુભવ કરે છે, અવ્યાબાદ સુખનો અનુભવ કરે છે. એ સુખની કોઈ સાથે તુલના થઈ ન શકે એવું છે. કોઈ દેવલોકના સુખ સાથે પણ એની તુલના ન થઈ શકે એવું છે. એને કોઈની ઉપમા ન આપી શકાય એવું છે. એવા સુખ ને આનંદનો અનુભવ કરે છે પ્રભુ તો. એમને ક્યાં છે આ બધું? કંઈ છે જ નહીં. એટલે આત્મામાં જો હોત તો એમને પણ હોત ને. જો આત્મામાં આમાંનું કંઈ પણ હોત તો પછી સિદ્ધ ભગવાનને પણ હોવું જોઈએ, પણ એમ તો છે નહીં. એટલે આ તો સ્પષ્ટ સીધી વાત છે, એક ને એક બે જેવી વાત છે, દીવા જેવી ચોખ્ખી વાત છે કે આ ભાવો, આ પુણ્યના ભાવ ને આ પાપના ભાવ, શુભ ભાવ ને અશુભ ભાવ ને, તારું ને મારું ને, ઈષ્ટ ને અનિષ્ટ ને, આમ કરું નાખું તો આમ થઈ જાય ને, તેમ કરી નાખું તો તેમ થઈ જાય ને, એવા બધા વિકલ્પો ને આ બધા તું ઘોડા દોડાવે છે, એ એક વસ્તુ આત્માની નથી. તો સવારથી રાત સુધીમાં જેટલા કલ્પનાના ઘોડા દોડાવે છે, એટલું મન છે ને એ વાંદરા જેવું છે. વાંદરું સીધું બેસી ન શકે, વાંદરું હંમેશા કૂદકા માર્યા જ કરે. વાંદરાનું બચ્ચું હોય એ 5 મિનિટે એક જગ્યાએ સ્થિરતાથી બેસી ન શકે, એ કૂદ્યા જ કરે, કૂદ્યા જ કરે. એવું આ મન માંકડા જેવું છે, એક જ્ઞેય ઉપરથી બીજા જ્ઞેય ને બીજા જ્ઞેય ઉપરથી ત્રીજા જ્ઞેય ને ત્રીજા ઉપરથી ચોથા જ્ઞેય, એક મિનિટમાં તો કેટલાય જ્ઞેયો ઉપર ફરી વળે છે. એ કૂદ્યા કરે છે, એ કૂદ્યા કરે છે અને એ પ્રમાણે એની સાથે જોડાય એને વિકલ્પ કરે છે ને એવા ભાવ પણ એને હોય છે. તો એ બધા ભાવો જે છે એ આત્માના નથી. 24 કલાક એ આત્મા સિવાયના ભાવમાં જ રહ્યો છે. એટલે પોતાનો આત્માનો જે ભાવ છે એ તો શુદ્ધ ભાવ છે, એ તો આનંદ ને જ્ઞાનનો ભાવ છે, ત્રિકાળી રહેવાવાળો ભાવ છે. એવા ભાવ તરફ એને દ્રષ્ટિ થતી નથી ને એવા ભાવનું તો એ મરણ કરી રહ્યો છે, કેમ કે બહાર બીજા અન્ય ભાવે પરિણમે છે. પોતાના શુદ્ધ ભાવનું મરણ કરી રહ્યો છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ કા હો રાચી રહો, કૃપાળુ દેવ કહ્યું છે ને, દરેક ક્ષણે એ ભાવ મરણ કરે છે, પોતાનું ભાવ મરણ કરે છે, પોતાના શુદ્ધ ભાવનું મરણ કરે છે. અને વિકારી ભાવે અન્ય ભાવે પૂજા ભક્તિ વિનય જે કંઈ બહારમાં કરે છે એ બધા ભાવ શુભ ભાવ છે. અને એ જ રીતે જે ક્રોધના ચોરીના વગેરે જે ભાવ છે એ બધા અશુભ ભાવ છે. એ કોઈ પણ ભાવ હોય એ ભાવ આત્માનો નથી, એ બધા ભાવ જુદા છે. અને જો એ ભાવ આત્માના હોત તો એવા ભાવ સિદ્ધ ભગવાનને પણ હોવા જોઈએ, પણ સિદ્ધ ભગવાનને એવા ભાવ છે જ નહીં. એટલે એ નક્કી છે, વાત સ્પષ્ટ છે કે એવા ભાવ આત્માના હોઈ શકે જ નહીં. એ ભાવ આત્માના હોય તો પછી ત્રિકાળ રહેવા જોઈએ, એટલે એ ભાવ આત્માના છે જ નહીં, એ અન્ય ભાવ છે, એ ક્ષણિક ભાવો છે. અને એ ભાવરૂપે જ્યાં સુધી પોતે પોતાને માને છે, એ ભાવરૂપે અથવા તો એ શરીરરૂપે નોકર્મરૂપે જ્યાં સુધી પોતે પોતાને માને છે કે હું એટલે શરીર અને હું શરીરના કામ કરું, હું શરીરમાં છું એમ જેવો એની માન્યતા છે, ત્યાં સુધી એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થતું નથી. એટલે એને એ રીતે પ્રતિબુદ્ધ થવાતું નથી, એ જ્ઞાન થતું નથી. એ વાત અહીંયા સમજાવી છે કે કર્મ નો કર્મ પોતાના આત્મામાં નથી પેઠા. આત્માની જ્ઞાન સ્વચ્છતા એવી જ છે કે જેમાં જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય. દરેક જ્ઞેય માત્ર એમાં દેખાય, જ્ઞાન કોને ન જુએ, જ્ઞેય માત્ર ને જાણે. એટલે એ રીતે એ કર્મ નો કર્મ એ જ્ઞેય છે અને એ પ્રતિભાસે છે. પ્રતિભાસે છે એટલે એના થઈ ગયા, પ્રતિભાસે છે એટલે એનામાં આવી ગયા. અરીસામાં અગ્નિનું પ્રતિબિંબ પડે એટલે અગ્નિ અરીસામાં આવી ગઈ, નથી આવતી. તો પછી અહીંયા આ કર્મ નો કર્મ એ પણ જ્ઞેય છે અને એ આત્માના જ્ઞાનમાં જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસે છે, ઝળકે છે. તો એથી શું થયું, એથી કંઈ એ આત્મામાં ઘૂસી નથી જતા, એ આત્મામાં પેસી નથી જતા. આટલું જ સમજવાનું છે. જેમાં જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય એ જ્ઞેયનું પ્રતિબિંબ જેમાં દેખાય એ જ્ઞાનની પર્યાય છે અને એ આત્માની છે. એટલે એ પ્રતિબિંબ જે છે એ કંઈ આત્મામાં ઘૂસી નથી જતા, માત્ર એ પર્યાય એ જ્ઞાનની છે એમાં એ દેખાય છે. પણ પ્રતિબિંબ તો પ્રતિબિંબ છે, એ મૂળ વસ્તુ નથી. પ્રતિબિંબ કંઈ અંદર આવતા નથી, મૂળ વસ્તુ તો બહાર જ રહી જાય છે. એટલે એ રીતે અહીંયા પણ આ કર્મ છે નો કર્મ છે એ બધા બહાર જ છે, એ પુદગળના પરિણામ છે, એ એનાથી તદ્દન ભિન્ન છે, ભગવાન આત્માની બહાર છે, ભગવાન આત્માથી જુદા છે. એવો ભેદ જ્ઞાનરૂપ અનુભવ આત્માને થાય, સ્વયં થાય, પોતે પોતાની જાતે કરે એટલે સ્વયં થાય, અથવા ઉપદેશથી થાય, જ્ઞાની પુરુષના ઉપદેશથી થાય, સદગુરુના ઉપદેશથી થાય, તીર્થંકર ભગવાનની વાણીના કારણે થાય, ત્યારે એને એ જ્ઞાન થાય છે. પણ એ અનુભવે ત્યારે, શું કહે છે, ભેદ જ્ઞાનરૂપ અનુભવ આત્માને થાય અને એ થાય એમાં એ પોતાને સ્વયં થાય અથવા તો નિમિત્ત કારણ હોય, ગુરુની વાણી કે ભગવાનની વાણી એમાં નિમિત્ત કારણ હોય એટલે ઉપદેશથી થાય. પણ એ થાય ત્યારે એનો કરનારો એ પોતે છે, એ ભેદ જ્ઞાન એને અનુભવમાં આવે છે અને એમ થતાં એ સમ્યક જ્ઞાની થાય છે. ત્યારે એનું અપ્રતિબુદ્ધપણું જાય છે. આ રીતે અહીંયા આપણને આ 19મી ગાથા અને એના પરની ટીકા અને ભાવાર્થમાં સમજાવવામાં આવ્યું છે. હવે આપણે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીનું જે પ્રવચન છે એ પ્રવચન રત્નાકર ભાગ બીજામાંથી આપણે જોઈએ. તો પ્રવચન રત્નાકર ભાગ બીજો, એમાં પાના નંબર 51 અને કોમ્પ્યુટરમાં પેજ નંબર 63. ઉપોદઘાત એટલે જ્યારે આ ગાથા કહેવામાં આવી એ પહેલા જે વાત કરી છે એ વાતને આપણે જરા લઈએ. શું વાત હતી મૂળ? તો કે હવે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા કેટલા વખત સુધી અપ્રતિબુદ્ધ રહે છે. મહારાજ, આપ આ આત્માને અનાદિથી અપ્રતિબુદ્ધ કહો છો, તેણે અનંતવાર દયા વ્રત તપ બ્રહ્મચર્ય આદિ પાળ્યા તો પણ આત્માનું સેવન કર્યું નથી એમ આપ કહો છો, એને આત્માનું જ્ઞાન થયું નથી, સમ્યક દ્રષ્ટિ થયો નથી, તો હવે એ ક્યાં સુધી આ અપ્રતિબુદ્ધ રહેશે તે કહો. અને એના ઉત્તર રૂપે આ ગાથા સૂત્ર કહેવામાં આવ્યું છે. એ અનાદિનો એ પ્રયત્ન તો કરતો હતો ને, એટલે એ દયાદાન વ્રત તપ બધું કરી ચૂક્યો છે ને, અનંતકાળમાં આ જીવે શું નથી કર્યું, બધું કર્યું છે, છતાં પણ એ દિશા ફેર હતી. એ જે દિશામાં પુરુષાર્થ થવો જોઈએ એ દિશામાં નહોતો થયો, અને ભલે વ્રત તપ બધું કર્યું, દાન પણ આપ્યા, બધું કર્યું, અભ્યાસ પણ કર્યા, પણ જે રીતે કરવો જોઈએ એ રીતે એને અભ્યાસ ન થયો, જે રીતે અનુભવ કરવો જોઈએ એવો ન થયો, એટલે એને રખડવાનું થયું. એટલે શિષ્યનો એવો પ્રશ્ન છે કે હવે આ ક્યાં સુધી આ રીતે આવો અપ્રતિબુદ્ધ રહેશે, આવો જ્ઞાન વિનાનો ક્યાં સુધી રહેશે, અને એવો એ જ્ઞાન વિનાનો છે તો જ્ઞાની કઈ રીતે થાય, ક્યારે થશે, એમ અહીંયા પ્રશ્ન કર્યો છે. શિષ્યનો પ્રશ્ન જે છે એ પણ સમજવા જેવો છે. આપણે માટે એ પ્રશ્ન એ જ રીતે છે કે હવે આ અજ્ઞાન વર્તે છે, મિથ્યાત્વ વર્તે છે, તો હવે એ મિથ્યાત્વ ક્યારે જશે અને સમ્યક્ત્વ ક્યારે પ્રગટ થશે, કેમ કરતા સમ્યક્ત્વ પ્રગટ થાય, અને આવું અજ્ઞાન અથવા મિથ્યાત્વ કેમ વર્તે છે, કેટલો સમય સુધી હજી રહેશે, તો એનો જવાબ આ ગાથાની અંદર આપવામાં આવ્યો છે. અહીંયા આગળ કહે છે કે અમૃતચંદ્રાચાર્ય દ્રષ્ટાંત આપે છે, અને એમ કરી એને જે વાત કરવામાં આવી એ આપણે થોડીક લઈએ. કે જેવી રીતે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ભાવોમાં તથા પોળું તળિયું પેટાળ આદિના આકારે પરિણિત થયેલ પૂતગળ સ્કંધોમાં આ ઘડો છે એમ, અને ઘડામાં આ સ્પર્શ રસ વગેરે આદિ ભાવો છે અથવા તો તળિયું પેટાળ આદિ આકાર છે એ સ્કંધના છે એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે, બંનેમાં ભેદ નથી પડતો, એટલે આ રીતે દ્રષ્ટાંત થયું, એમાં એવી અનુભૂતિ થાય છે અભેદરૂપ. પણ અહીંયા એક વાત છે કે એવી અભેદરૂપ અનુભૂતિ થવાનું કારણ એ છે કે વસ્તુ જે છે કે એની પર્યાય છે એટલે થાય છે. જ્યારે અહીંયા એમ નથી એમ કહેવું છે કે અહીંયા તો આત્માને કંઈ એવી એ વસ્તુ નથી, એ પુણ્ય કર્મ મોહ શુભાશુભ ભાવ આ બધું જે છે એ કે આત્માનું નથી, પેલું ઘડામાં જે છે તો માટી છે ને, માટીની એ બધી પર્યાય છે, એટલે એમાં એ રીતે જ આપણને અનુભવમાં આવે. અહીંયા એમ નથી કે શરીરને આત્મા એક રૂપે છે ને એની જે પર્યાય છે એમ નથી, છતાં પણ એ એવી રીતે અનુભવે છે, એટલા માટે એ ઉદાહરણ એ રીતે લેવામાં આવ્યું. મોટાભાગના જીવોને એમ જ છે કે શરીર એટલે એ હું કહેતા એને શરીર જ પહેલું ખ્યાલમાં આવે. આખા દિવસમાં ક્યારે એને હું કહેતા આત્મા ખ્યાલમાં આવ્યો છે? હું કહેતા એને શરીર જ ખ્યાલમાં આવ્યું છે. એ વાત કરે, હું કરીને વાત કરે જ્યારે, ત્યારે એ શરીર સંબંધી જ વાત હોય, શરીરના રિલેશનમાં જ બધી વાત હોય. આત્માના રિલેશનમાં કેટલી વાત કરે છે? હું એક્સરસાઇઝ કરું છું, હું ખાઉં છું, આજે મેં આ ન ખાધું, આજે તો આમ થયું, એ બધું કોના વિશે બોલે છે? બધું એ હું કહેતા કોની વાત કરે? શરીરની તો એ વાત કરે છે, એના અંતરમાં હજી એમ જ છે, એને જાણે અજાણે પણ એ હું કહેતા શરીરના રિલેશનમાં જ બધી વાત થઈ જાય છે. હું કહેતા આત્માના રિલેશનમાં એક વાત આખા દિવસમાં નહીં થતી હોય, ભાગ્યે જ થતી હશે, સિવાય કે સ્વાધ્યાયમાં બેઠા હોય તો વાત કરે, એ વાત જુદી છે. બાકી તો એના મનમાં તો એમ જ છે, હું હમણાં બોલશે તો તરત જ કહેશે કે હવે હું સૂઈ જઉં છું. આત્માને ક્યાં સૂવું છે? પેલા માણસ હમણાં કહેશે કે હવે આમ કરીશ, એટલે પણ એ કોણ કરે? આત્મા ક્યાં કરે છે? આત્માને કંઈ કરવું છે? બધું હું કહેતા એને એ જ પકડાઈ ગયું છે. એ એના જે ભાવ કે હું હવે આમ કરું હું તેમ કરું, એ જે વિચારો વિકલ્પો જે છે એ બધા ભાવ બધા જે છે એ હું ના માને છે, હું એટલે આત્મા ના માની બેઠો છે. આ જ ભૂલ થઈ રહી છે અને એ ભૂલ આપણને અહીંયા દર્શાવી છે. ભાઈ તું હું કહેતા આ બધું કેમ લઈને બેઠો છે, એ માનું તારું એ કઈ નથી, એક વસ્તુ તારી છે, એ ભાવ પણ તારા નથી અને એ કર્મ જળ કર્મ પણ તારા નથી અને એ નો કર્મ શરીર વાણી મન એ પણ તારું નથી, ને છતાં એને જ તું હું કહે છે અને એના રૂપે તું પરિણમે છે. આ વાતને તું છોડ, સમજ કે તારા નથી, એ તારામાં નથી, તું એમાં નથી. આટલી વાત સમજાવવા માટે બહુ આ બધી ગાથા કહેવામાં આવી છે, ઘણી જુદી જુદી રીતે આ વાત સમજાવી છે. આ ગાથામાં તો સ્પષ્ટ કહી દીધું કે ભાઈ આ તારું નથી, ચોખ્ખી વાત કરી 19મી ગાથામાં. આપણે એમાંથી આગળ વાત લઈએ કે એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે. આ દ્રષ્ટાંત થયું તેવી રીતે કર્મ મોહ શુભાશુભ રાગ આદિ અંતરંગ પરિણામો તથા નો કર્મ શરીર આદિ બાહ્ય વસ્તુઓ એ બધા પૂતગળના પરિણામ છે, એ બધા પૂતગળના પરિણામ છે, એ આત્માના પરિણામ નથી. આપણે એનાથી આગળ લઈએ નીચે એ જ પાના ઉપર નીચેનો પેરેગ્રાફ એટલે ત્રીજો પેરેગ્રાફ. પુણ્ય પાપરૂપ ભાવકર્મ જળ દ્રવ્યકર્મ અને શરીર આદિ નો કર્મ એ ત્રણેય પૂતગળની જાત છે, એ ત્રણેય પૂતગળની જાત છે. ગુરુદેવ એમ કહે છે ભગવાન આત્મા જ્ઞાનની જાત છે. જો ભગવાન આત્મા જ્ઞાનની જાત એટલે જ્ઞાન સ્વભાવી છે, એની જાત જ જુદી છે. એ તો દરેક સમયે જ્ઞાન કરવા વાળો છે અને આ તો જળની જાત છે, પૂતગળની જાત છે. એ ક્યાં જ્ઞાન કરે છે? પુણ્ય પાપના ભાવમાં જ્ઞાનના અંશનો અભાવ છે. એ ત્રણેય પૂતગળ પરિણામોનો ચૈતન્ય ભાવમાં અભાવ છે. એ ત્રણેય ભગવાન આત્માના પરિણામ નથી, કેમ કે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી વસ્તુ હોવાથી એના પરિણામ જ્ઞાનરૂપ હોય, જ્યારે આ ત્રણેયમાં ચૈતન્યના અંશનો અભાવ છે. વ્યવહાર રત્નત્રય એ શુભ રાગ છે, એ પૂતગળના પરિણામ છે, કેમ કે એ રાગ ચૈતન્યથી ખાલી છે, એના વિનાનો છે. એના પછીના પાના ઉપર 52મા પાના ઉપર કોમ્પ્યુટરમાં પેજ નંબર 64 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ઘડાના દ્રષ્ટાંતે એ પુણ્ય પાપ આદિ ભાવકર્મ અને દ્રવ્યકર્મ તથા શરીર મન વાણી આદિ નો કર્મ એ ત્રણેયમાં આત્મા છે અને એ ત્રણેય ચીજ આત્મામાં છે એવી જેની માન્યતા છે તે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની અપ્રતિબુદ્ધ છે. બહુ સ્પષ્ટ ચોખ્ખું કહી દીધું. જેને પુણ્ય પાપ આદિ ભાવકર્મ અને દ્રવ્યકર્મ તથા શરીર મન વાણી આદિ નો કર્મ એ ત્રણેયમાં આત્મા છે અને એ ત્રણેય ચીજ આત્માનમાં છે એવી જેની માન્યતા છે તે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની અપ્રતિબુદ્ધ છે. કેમ છે એનું કારણ અહીંયા સરસ સમજાવ્યું છે કે પરસત્તાનું પોતામાં હોવાપણું માનવું એ મિથ્યાત્વ ભાવ છે. પરસત્તા એટલે આ જે પૂતગળ છે એની સત્તા, એનું હોવાપણું, સત્તા એટલે હોવાપણું, એ પરસત્તા એ છે, એને પોતાનામાં માનવી, પોતાની જીવની પોતાની સત્તાની અંદર એ પરને માનવા એ મિથ્યાત્વ કહેવાય. કોઈ કહે કે વ્યવહારથી ધર્મ થાય, ગુરુદેવ કહે છે કે પણ ભાઈ વ્યવહાર એ શુભરાગની ક્રિયા છે અને શુભરાગ છે એ અચેતન છે, પૂતગળ પરિણામ છે. ચેતન આત્મા અચેતન પૂતગળ પરિણામમાં છે અને પૂતગળ પરિણામ આત્મામાં છે એવી માન્યતા અજ્ઞાનની છે. પછી એ ગમે તે હોય, એવી માન્યતા જેની પણ હોય એ અજ્ઞાની છે. રાગના પરિણામમાં હું છું અને મારામાં રાગના પરિણામ છે એવી માન્યતા જો તને હોય તો તે અજ્ઞાનીની છે, અપ્રતિબુદ્ધ છે. સ્પષ્ટ વાત કરી છે પ્રભુ. એના પછીના પેરેગ્રાફમાં નીચે કહે છે કે ભગવાન બહિરાત્મા કોને કહીએ અને અંતરાત્મા કોને કહીએ કે જે અંદર રાગની ક્રિયાના પુણ્ય પાપરૂપ દયા દાન ભક્તિ વ્રત આદિ રૂપ ભાવ થાય છે તે પૂતગળ પરિણામ છે અને બાહ્ય છે. જો આ બધા ભાવ જે છે એને પૂતગળ પરિણામ કયા અને એને બાહ્ય કયા અને તેમાં હું છું, આ બધા પરિણામ દયા દાન ભક્તિ વ્રત આદિના ભાવ છે એ બધાને પૂતગળ પરિણામ કયા છે અને એમાં હું છું અને તેથી મને લાભ છે એમ માનનાર બહિરાત્મા છે. આપણે પહેલા એ વાત આવી ગઈ છે, અહીંયા આ બહિરાત્માની વધારે સ્પષ્ટતા કરી. બધાને આકરું પડે, ગુરુદેવ કહે છે કે બહુ આકરું પડે. પેલા ભક્તિવાળા એમ કહે કે ભક્તિ કરો, એમ કરતા કરતા ધર્મ થશે. આ દયા પાડવાવાળા એમ કહે કે પરમી દયા પાડો તેથી ધર્મ થશે. અને શરીરના બળિયા હોય તે એમ કહે કે ઉપવાસ આદિ તપ કરો, એમ કરવાથી ધર્મ થશે. આ ત્રણેય મંદ રાગની ક્રિયા છે અને આ મંદ રાગની ક્રિયાથી લાભ માનનારા રાગની રૂચિવાળા બહિરાત્મા છે, અજ્ઞાની છે. આગળ કહે છે, કહી તો દાંડી પીટીને કહેવાય છે કે ભગવાન જીનેન્દ્ર દેવે જે કહ્યો છે એ વીરેન્દ્ર દેવનો કહેલો ધર્મ એ અલૌકિક ચીજ છે, એવી ચીજ બીજે ક્યાંય નથી. પણ એના ઘરમાં દિગંબરમાં પણ જન્મ લીધો છે અને એને ખબર નથી કે અહીંયા આ ત્રણ વાત કહે છે. કઈ ત્રણ વાત છે? કે પુણ્ય પાપરૂપ ભાવ એ ભાવકર્મ, જ્ઞાનાવરણ આદિ જળકર્મ અને શરીર આદિ નો કર્મ એ ત્રણેય પૂતગળ પરિણામ છે. એક આ વાત, એ આત્માના તિરસ્કાર કરવા વાળા છે, એટલે એ આત્માનો અનાદર કરવા વાળા છે. કેમ કે આત્મા છે તે જ્ઞાન સ્વભાવી છે અને આ જ્ઞાન સ્વભાવી નથી, એમાં જ્ઞાનનો અંશ પણ નથી. એ બીજી વાત, અને આમ હોવા છતાં તેમાં હું છું, આવા પૂતગળ પરિણામમાં હું છું અને એ પરિણામ મારામાં છે એમ વસ્તુના અભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબુદ્ધ છે, મિથ્યા દ્રષ્ટિ છે. આટલી સુધી સ્પષ્ટ વાત કરી છે. હવે આપણે આગળ લઈએ, પાના નંબર 54 પર અને કોમ્પ્યુટરમાં પેજ નંબર 66 ઉપર બીજો પેરેગ્રાફ, એમાં કહે છે કે પહેલા ઘડાનું દ્રષ્ટાંત આપ્યું, હવે દર્પણનું દ્રષ્ટાંત આપીને સમજાવે છે. જેમ રૂપી દર્પણની સ્વ પરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે, એટલે એ સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની છે, જ્યારે દર્પણની સામે અગ્નિ હોય ત્યારે દર્પણમાં જે પ્રતિબિંબ અગ્નિ જેવો આકાર દેખાય છે તે દર્પણની સ્વચ્છતાની પર્યાય છે, પણ એ અગ્નિની પર્યાય નથી. દર્પણમાં જે દેખાય છે તે અગ્નિની પર્યાય નથી, એ દર્પણની પર્યાય છે. આટલું જ એમાં સમજવાનું છે. જે બહારમાં જ્વાળા અને ઉષ્ણતા છે તે અગ્નિના છે, પરંતુ દર્પણમાં જે પ્રતિબિંબ દેખાય છે તે તો દર્પણની સ્વ પરના આકારનો સ્વરૂપનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે. તેવી રીતે આ ઉદાહરણ પરથી જે સમજાવે છે તેમાં કહે છે ગુરુદેવ કે તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને અને પરને જાણનારી જ્ઞાતૃતા જ્ઞાતાપણું જ છે. એ પોતાને જાણનાર અને પરને જાણનાર એ જ્ઞાયક ભાવ એનો છે, એ જ્ઞાનનો ભાવ એનો છે, એની પર્યાય એને જાણવા વાળી છે. અને કર્મ તથા નો કર્મ પૂતગળના છે. શું કહે છે? રાગ દયા દાન પુણ્ય પાપ આદિ જે વિકલ્પ એના આકારે એટલે જ્ઞેય આકારે જ્ઞાન થયું, એટલે એને જાણવા રૂપે જ્ઞાન થયું. આ બધા વિકલ્પ જે થયા પુણ્ય પાપ આદિના ભાવ વિકલ્પ એના આકારે એટલે એને જાણવા રૂપે એટલે જ્ઞેય આકારે જ્ઞાન થયું, એ તો જ્ઞાનની પર્યાય છે પણ રાગની નથી. જેમ અગ્નિની પર્યાય અગ્નિમાં રહી પણ તેનો આકાર પ્રતિબિંબ જે અરીસામાં દેખાય છે તે અગ્નિની પર્યાય નથી પણ એ તો અરીસાની સ્વચ્છતાની આકૃતિની પર્યાય છે, તેમ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞેય આકાર સ્વનું જ્ઞાન કરે છે અને દયા દાન વ્રત આદિ વિકલ્પનું પણ જ્ઞાન કરે છે, એટલે એ પર જ્ઞેય આકારે પણ થાય છે. એ પરનું જ્ઞાન થાય છે એ પોતાની પર્યાયમાં થાય છે, એટલે જ્ઞાનની પર્યાય એની પોતાની છે. એ પરનું જ્ઞાન પરમાં તો થતું નથી. એ પરનું જ્ઞાન જે છે એ પેલા કર્મનું જ્ઞાન કર્મને થાય છે, જળનું જ્ઞાન જળને થાય છે કે આત્માને થાય છે? કે છે કે પરનું જ્ઞાન પરમાં તો થતું નથી, પણ પરને લીધે પણ થતું નથી, પોતાના જ્ઞાનની સ્વચ્છત્વ શક્તિને લીધે થાય છે. એટલે પોતાનું જ્ઞાન એને જાણવા વાળું થયું છે એટલે એનું જ્ઞાન થાય છે. એટલે પેલું એનાથી ભિન્ન છે, તદ્દન જુદું છે, એમ અહીંયા ખાસ કહેવામાં આવે છે. સ્વનું જ્ઞાન થવું અને પર રાગનું જ્ઞાન થવું એ તો પોતપોતાની જ્ઞાનની પરિણીતીનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. રાગ છે તો રાગનું જ્ઞાન થયું એમ નથી. બીજી એક વાત અહીંયા વધારાની લીધી છે, અહીંયા બહુ સરસ લીધી છે ગુરુદેવે, કે રાગ છે તો રાગનું જ્ઞાન થયું એમ નથી, પરંતુ તે સમયે પોતાની જ્ઞાનની પર્યાય સ્વયં રાગના જ્ઞેય આકાર રૂપે પરિણમતી થકી જ્ઞાન આકાર રૂપ થઈ છે. તે પોતાથી થઈ છે અને પોતામાં થઈ છે, પરથી જ્ઞેયથી નહીં. હવે આ વિશે આપણે થોડો વધારે વિસ્તાર આવતી વખતે કરીશું, જ્યારે આગળનો સ્વાધ્યાય કરીશું ત્યારે જે પુનરાવર્તન લઈશું એમાં આ વાતનો પણ થોડો વધારે વિસ્તાર આપણે લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખદામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખદામ અનંત સુસંત ચરિત્ર